તારીખ 14/7/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 631 અને 632 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 365.
શરીર અને આત્મા એક નથી એ વિષય ચાલે છે. સંયોગ દ્રષ્ટિએ સાથે જોડાયેલા દેખાય છે તો પણ આત્મા સદાય અસંયોગી છે, અસંગ તત્વ છે. કોઈની સાથે કોઈ આત્માનું જોડાણ થાય, એક રજકણની સાથે પણ એનું જોડાણ થયું કે બીજા કોઈ આત્મા સાથે એનું જોડાણ થયું એવો એનો સ્વભાવ નથી, એવું એનું સ્વરૂપ નથી. જ્ઞાન ઘન જે જ્ઞાન દ્વારા અનુભવી શકાય છે, જે જ્ઞાન દ્વારા જુદો અનુભવી શકાય છે. અસંયોગી સ્વભાવ એ પણ જ્ઞાનથી જ અનુભવમાં આવે છે કે આ જ્ઞાન છે એને ક્યાં જોડાણ રહે છે. કોઈની સાથે જ્ઞાન જોડાઈ જાય છે, ભળી જાય છે, મળી જાય છે, મિશ્રણ થઈ જાય છે એવું તો જોવામાં આવતું. ગળપણને જાણનારું જ્ઞાન ગળપણ રહિત જાણતી વખતે પણ છે અને બીજા કાળે પણ છે. બહુ ગળું ગળ્યું લાગ્યું, કડવું લાગ્યું હોય કે તીખું લાગ્યું હોય ત્યારે શું કરે છે, બીજો સ્વાદ લઈ લે છે. તીખું કે કડવું લાગ્યું હોય તો કે ગળપણ થોડું લઈ લ્યો, વિપરીત સ્વાદ લે છે. એ શું સૂચવે છે કે એનું મિશ્રણ થયું નથી. જ્ઞાન સાથે તે તે પદાર્થના સ્વાદનું મિશ્રણ થઈ ગયું નથી, ભળી ગયું નથી, મિશ્રિત થઈ ગયું નથી, તો બીજા સ્વાદથી એનું નિવારણ થઈ શકે. પણ બંનેમાં લાગવાની પ્રક્રિયા છે એટલે આને બદલે આ લાગે એમ પ્રયોગ કરે છે. પણ એમાંથી તથ્ય એ કાઢી શકાય છે કે કોઈની સાથે જ્ઞાન મિશ્રિત થતું નથી, ફળતું નથી. અહીંયા તો કહે છે કે અરૂપી જ્ઞાનઘન છે તે શરીરાદિમાં નથી. શરીર છે એ જ્ઞાનના સ્વભાવથી અભાવ સ્વરૂપે છે. શરીરમાં જ્ઞાન નથી, શરીરને જ્ઞાન નથી. તેથી શરીર અને જ્ઞાનમય તત્વ એ જુદા જુદા ઠરે છે. એક શ્રીમદજીએ બહુ સારી દલીલ આપી છે. પ્રશ્ન શિષ્યના મોઢેથી એ પૂછાયો છે, પોતે જ આત્મસિદ્ધિ રચી છે ને, કે અમને તો શરીર ને આત્મા એક લાગે છે. અમારા અનુભવમાં તો શરીર ને આત્મા કઈ જુદા હોય એવો અનુભવ થતો નથી. શરીરને કઈક થાય ત્યાં અમને થઈ જાય છે, શરીરને કઈક થાય ત્યાં અમને થઈ જાય છે. માટે શરીર ને આત્મા કઈ જુદા હોય, આ અમને ભૂખ લાગે છે, અમને તરસ લાગે છે, અમને ગમે તે થાય છે, શરીરમાં થાય છે, એમાં કઈ જુદું કઈ આત્માને થાય, શરીરને કઈ જુદું થાય એવું તો અમને જોવામાં આવતું નથી કે અનુભવવામાં આવતું નથી. ત્યારે એક બહુ સરસ તર્ક એમણે આપ્યો છે કે તો પછી ક્રશ શરીર વાળાને દુબળા શરીર વાળાને જ્ઞાન ઓછું હોવું જોઈએ અને સ્થૂળ દેહ વાળાને વધારે જ્ઞાન હોવું જોઈએ. કેમ કે પુષ્ટ દેહ છે તો જ્ઞાનની પણ પુષ્ટિ હોવી જોઈએ. શરીર ક્રશ છે ને રોગિષ્ટ છે તો જ્ઞાન ઓછું થઈ જવું જોઈએ, ઘટી જવું જોઈએ, નબળું થઈ જવું જોઈએ. પણ સ્થૂળ દેહ વાળાને અલ્પમતી અને ક્રશ દેહ વાળાને ઘણી મતી, ઘણી બુદ્ધિ, ઘણું જ્ઞાન એવા પણ દ્રષ્ટાંત જોવામાં એમ સૂચવે છે કે દેહ તે આત્મા નથી. આમ જ્ઞાન થી જુદો પાડ્યો છે, ત્યાં પણ જ્ઞાનની સાથે એ વાત લીધી છે કે જેનું જ્ઞાન ઘણું છે પણ શરીર એટલું તંદુરસ્ત નથી, શરીર રોગિષ્ટ છે, જ્ઞાન ઘણું છે. વકીલ માંદો હોય તો એની સલાહ લેવા જાય, બહુ નામાંકિત એના વિષયની અંદર કુશળ હોય તો, ગમે એટલો ક્રશ થઈ ગયો હોય, માંદો હોય તો કે થોડી સલાહ અમને આ વિષયમાં તમારી જરૂર પૂછે, બીજું કાંઈ પરિશ્રમ ન કરો તો કાંઈ નહીં, થોડી સલાહ આપો એટલે અમને રસ્તો સૂજે. જ્ઞાન માંદું થયું ત્યાં કે શરીર માંદું થયું પણ જ્ઞાન માંદું થતું નથી. શરીરને કારણે નથી એવો જ્ઞાનમય આત્મા શરીરના કારણ કાર્યને લાગુ પડતા નથી, અને એ શરીર રૂપે નહીં હોવાથી શરીરમાં નથી. પ્રશ્નકારે એ પ્રશ્ન પૂછ્યો છે કે તબિયત બરાબર ન હોય ને સૂતા સૂવું સૂઈ રહેવું પડે તો પડ્યા પડ્યા ધર્મ કેવી રીતે થાય સૂતા સૂતા? એટલે પ્રશ્ન પૂછનારે શરીરની કોઈ ક્રિયા કે ધર્મ છે, શરીરની ક્રિયારૂપ ધર્મ છે એમ રાખીને પ્રશ્ન પૂછ્યો છે. એને કહે છે કે શરીર ભલે સૂતું હોય અંદર નિત્ય પરના અભાવ પણ જાગ્રત ચૈતન્ય જ્યોત પણ છે તે સૂતો. પરના અભાવ પણ શરીરના અને સર્વ કોઈ સંયોગોના અભાવ સ્વરૂપે જાગ્રત ચૈતન્ય અનુભવ ગોચર સદાય અનુભવમાં આવતો ચૈતન્ય જ્યોત પણ છે આત્મા. એ જાગ્રતમાં સુવાનું ક્યાં છે? એ તો શરીરની કોઈ પણ અવસ્થાના કાળમાં પોતાના નિજ પરિણામને પોતે જ કરે છે. પોતાના નિજ પરિણામને બીજું કોઈ કરે છે એવું તો નથી. અંત ઘડી કેવડી થાય છે, દેહાંતના કાળમાં કોઈ કેવળ જ્ઞાનને પામે છે. આ બાજુ આયુષ પૂરું થવાની તૈયારી અને આ બાજુ મુનિરાજ શુક્લ ધ્યાનની શ્રેણીમાં ચડી જાય ત્યારે કોઈ એવો પરીક્ષા આપે, ઉપસર્ગ કરે, ઉપસર્ગ કરે, કોઈ મનુષ્યક્રત, કોઈ દેવક્રત, કોઈ તિર્યંશક્રત જંગલમાં છે કે પ્રાણ જાય, આ બાજુ પ્રાણ છૂટે ને આ બાજુ કેવળ જ્ઞાન થાય. જો શરીરની અવસ્થાના ફેરફાર થઈ જાય તો જીવના પરિણામને અંદર ફેરફાર થઈ જાય એવું હોય તો કેવળ જ્ઞાન ક્યાંથી ઉપજે? ઉપજે માણસ એવી દલીલ કરે છે કે ખાવા ન મળ્યું હોય, પેટમાં ભૂખ લાગી હોય તો કાંઈ આવે, તત્વજ્ઞાનના થોડા વિચાર થાય. આ તો બધું તમે સવારમાં દાબીને આવતા હશો એટલે પછી તમને પૂજે છે બધું, તર્ક વિતર્ક બધા વાતો કરવાની, ડાહી ડાહી વાતો કરતા હશો તમે. ભૂખું પેટ હોય તો ખબર પડે, અથવા રોગ હોય, વેદના થતી હોય, ક્યાંથી આત્માના વિચાર કરવા? શરીરમાં અસ્વસ્થતા હોય, અસ્વસ્થતા હોય, કેવી રીતે આત્માના વિચાર કરવા? એને એમ પૂછે કે શરીર અસ્વસ્થ હોય, રોગ હોય ત્યારે કોઈ પૈસા કમાવાની વાત કરે તો વિચાર કર કે ન કરે? મારે મોટો દલ્લો તમને મળી જાય, એવા કુદરતી બધા સંયોગો તમારી હાથની બાજીના ઉભા થયા છે, માનગી વિસ્મૃત થઈ જાય ઘડીકમાં. એને શું વાત કરો છો, જલ્દી કયો, તમે શું કયો છો? શું કયો તો ખરા પણ તમે વાત તો જલ્દી કરો એમ કે આ માંદો હતો ને ક્યાંય ગયો? હવે ત્યાં સુખનું સાધન છે એના માનગીમાં વિચાર થાય છે,
ખરેખર સુખનું સાધન નથી પણ માયનું છે, એ સુખના સાધનના માનેલા સુખના સાધન વિચાર થાય છે, અને આત્મા અનંત સુખનો ભંડાર વાસ્તવિક સુખ એના પરિણામ ન થાય માંડો હોય તો એ વાત તારી બાનું કાઢવાની માત્ર છે, એ વાત ખરી
નથી,
ખોટી વાત છે. અનુભવ કરી જુઓ, પૈસા કરતા શરીર ઉપર વધારે રાખો છો એમ કે ભાઈ અત્યારે રવા દો એમ કે, પણ એ સામાન્ય વાત હોય તો જે એને જે પૈસાની જે એમાઉન્ટની એને એટલી કિંમત ન હોય એવી નાની રકમ હોય નેગ્લિજેબલ, તો એમ કે ભાઈ અત્યારે એ કાંઈ નહીં, મને જરાક તબિયત ઠીક થવા દે પછી નિરાતે વાત કરશું, અને કાંઈક એને વિચારવું હોય ને કાંઈક સમય જોતો હોય. પણ કોઈ એમ કે ભાઈ તમારી પીઢીઓ ઉતરી જાય એવું છે તો કાંઈ એમ આપણે બરી પીડ્યું રહે એનું, એટલી એટલો મોટો લાભનો ચાન્સ છે તમારો. હે મૂકે શરીરની એક બાજુ ભાઈ, તો શરીરનું જે તો બધું થોડુંક સહન કરી લઈશ, એનો કાંઈ વાંધો નથી. તમે કહો તો હું પોતે આટો જઈ આવું, ઠીક, હું રૂબરૂ જઈ આવું, પણ આ શરીર તમારું કામ નથી કરે તો બધું કરશું, એની વ્યવસ્થા કરશું. હા એને એ પણ માન્યું છે કે જો પૈસા હશે તો આ શરીરની દવા દારૂ બહારથી ફોરેનથી દવા મગાવી કે ફોરેન અમેરિકામાં ઓપરેશન કરવા જવું એ તો બધું પૈસા હશે તો થશે, માટે એ તો પહેલું કરવા જેવું છે. એ તો પોઈન્ટ તો એટલો છે કે વ્યાધિની ઉપાધિથી ગ્રસિત ઉપયોગ હોય તો પણ એને ગૌણ કરીને માનેલા સુખના વિષયમાં ઉપયોગ લગાવી શકાય છે, એટલો જ પોઈન્ટ છે. આખું સર્વાંગ દ્રષ્ટાંતને કાંઈ મેળવવું નથી, જે મુદ્દા માટે મેળવવું છે એ આટલો જ છે કે ભલે ઉપાધિ વ્યાધિની ઉપાધિ ઘણી હોય તો પણ ત્યાં ઉપયોગને ફેરવી શકાય છે સુખ માટે, તો જો એને સુખ લાગે તો, સુખ ન લાગે તો નહીં ઉપયોગ કરે. તો અહીંયા આત્મિક સુખ માટે ગમે તે ઉપાધિના કાળમાં ઉપયોગને ફેરવી શકાય છે એ સિદ્ધાંત લાગુ થઈ શકે છે, એટલી વાત. એટલે એમ કહ્યું છે કે ભલે શરીર સૂતું હોય આત્મા સૂતો નથી, આત્મા જો જાગૃત થાય પોતાના હિતપણે જાગૃત થાય તો નિત્ય પરના અભાવપણે એ જાગૃત ચૈતન્ય જ્યોતપણે છે, પોતાના જાગૃત સ્વભાવે છે, પોતાના અનુભૂતિ સ્વભાવે છે. જ્ઞાનીઓ તો એમ જ કહે છે કે શરીર સૂતું હોય તો અમારો આત્મા સૂતો નથી, એ તો જાગૃત ચેતન જ્યોત છે. જળહળ જ્ઞાનની જ્યોત છે એ સદાય પ્રજ્વલિત છે અને સદાય અનુભવ ગોચર છે, અનુભવમાં સદાય અમને અમારો આત્મા અમારો સ્વભાવ અનુભવ ગોચર થઈ રહ્યો છે, એ કાંઈ સૂતો નથી. સ્વથી સત છે તે પરથી નથી, એ અનેકાંત સર્વાંગ નિશંકતામાં કેટલી શાંતિ. આત્મા સ્વથી છે અને પરથી નથી, આ અનેકાંતની વ્યાખ્યા જ આ છે, સ્વથી છે અને પરથી નથી. અસ્થિ નાસ્તિના બંને પડખાથી વસ્તુનું ચોક્કસ સ્વરૂપ નિશંકપણે જ્યાં નિશંકતામાં આવે છે, સર્વાંગ નિશંકતા એમ બીજી છે, સર્વાંગ સમાધાન થાય ક્યાંય શંકા ન પડે, કેટલી શાંતિ એમાં. એ શાંતિ પણ એક જુદા સ્તરની શાંતિ છે, એનું કોઈ લેવલ જુદું છે, માનસિક શાંતિ તો એની પાસે અશાંતિ છે, એવી આ શાંતિ છે એ કેટલી શાંતિ એમ કહીને બતાવ્યું છે, કેમ કે બીજું તો કહી શકાય હું નથી. પોતે સ્વથી સત છે ને સર્વ પરથી નથી, એ ગમે તેવા મૂંઝવણ થાય એવા પ્રસંગોમાં પણ આ અનેકાંત એને જુદો પાડી દે છે. તો પણ હું પરથી નથી, પછી પર સાથેના સંબંધથી મૂંઝાવા જેવું નથી. મૂંઝાય છે તો પર પદાર્થનું કાર્ય કરવું હોય ને રસ્તો નીકળતો ન હોય તો મૂંઝાય છે, પણ પર પદાર્થનું કાર્ય કરી શકવાનો અધિકાર નથી, કેમ કે હું મારાથી સ્વથી સત છું ને પરથી હું અસત છું. પરથી નથી એટલે પરથી હું અસત છું, એની સત્તામાં મારી સત્તા નથી, મારી સત્તામાં એની સત્તા નથી. આ અનેકાંતને ભૂલ્યા છે. કહેવાતા જૈનો આ અનેકાંતને ભૂલ્યા છે. તો કે નહીં, શરીરથી બધું થાય, શરીર વગર થાય નહીં, કોઈ કામ શરીર વગર બનતું નથી. હું સ્વથી સત છું ને પરથી અસત છું એ તો મૂળ અનેકાંત છે, અને એ કહેવા માટેનું જે કાંઈ કથન છે એનું નામ છે આદવાદ છે. અનેકાંતને નિરૂપણ કરવા વાળી કથન પદ્ધતિને શાદવાદ કહેવામાં આવે છે. પણ મણમાં આઠ પાનશીરીની ભૂલ હોય તો સારું, આઠ મણની પાનશીરી થાય, આઠ મણ જો 40 શેરનું મણ. આ તો મણમાં 9 પાનશીરીની ભૂલ છે. શરીરથી ધર્મ થાય, આત્માનો ધર્મ શરીરથી થાય, એ તો મણમાં 9 પાનશીરીની ભૂલ છે. એવડી મોટી ભૂલ છે. મૂળ પાયો જ જૈન દર્શનનો અહીંથી છે. અનેકાંતમય જે જૈન દર્શન ત્યાદવાદ જેને કહેવાય છે, એ સ્વથી સત અને પરથી અસત એ તો એની વ્યાખ્યા છે, પરિભાષા છે. એ ખબર નથી ને અનેકાંતને પણ, ગમે તેમ ઠપકારે રાખે, આત્માથી એ થાય ને શરીરથી એ થાય, બેથી થાય, એનું નામ અનેકાંત. કે છે ભાઈ નહીં, એનું નામ તો એકાંત છે, એ મિથ્યા એકાંત છે. એમાં કદી વિતરાગતાનો એક અંશ જગન્ય અંશ પણ ઉપજવાની શક્યતા નથી. પર સાથે સંબંધ રાખવો, શરીર સાથેનો રાગાદી સંબંધ જોડવો અને વિતરાગતા લાવવી, બે વાતને ક્યાં મેળ છે? સામાન્ય ન્યાયથી જોતો પણ પત્તો ખાય એવો નથી, એ તો સમજી શકાય એવી વાત છે. મારું તપવું પરથી નથી, માટે પરનું ગમે તે થાય પર સામે જોવાનું રહ્યું. મારું તપવું પરથી નથી એટલે મારું તપવું શરીરથી નથી, માને છે ને, શરીરથી હું ટકી રહ્યો છું, એથી શરીરને ટકાવવાના ખોરાક પાણી દવા આહાર વગેરેનું જે કાંઈ છે એનાથી હું ટકી રહ્યો છું. એટલે અન્નને પ્રાણ કહેવામાં આવ્યા છે. 11મો પ્રાણ કયો? 10 પ્રાણ અને 11મો પ્રાણ અન્ન છે એમ કહે છે. શ્વેતાંબર માન્યતામાં તમને દલીલ કરી છે, ભગવાનને આહાર સિદ્ધ કર્યો છે, આહાર ન હોય તો શરીર ટકે કેવી રીતે? આહાર ન હોય તો શરીર ટકે કેવી રીતે? એ પરમ ઔદારિક શરીર શું છે? ઔદારિક માંથી એ પરમ ઔદારિક પરમાણુ થયા છે. એને આવો આહાર હોય તો એનું ટકવા પણ રહે એવું નથી. આહાર ને પાણી બે વાત છે ને, પાણી એનું પીએ ને આહાર પણ ન લઈએ, શરીર કેવી રીતે ટકે? કે એનાથી ઓછા પુન વાળા જે ઇન્દ્રો તો એને નમન કરવા આવે છે ને, ઓછા પુન વાળા છે, એને આહાર પાણી તો નથી. આનાથી વધારે પુન વાળા છે ને, એને આહાર પાણી વગર શરીર ન ટકે, એ તો એની પુન્યહીનતા પણ એમાં સિદ્ધ થાય છે. અને શરીર આયુષ કર્મ ની સાથે સંબંધ ધરાવે છે, આહાર પાણી સાથે. છ છ મહિના એમને બેભાન પડેલા હોય છે, છ છ મહિના ને એવા બબે ચાર ચાર પાંચ પાંચ વર્ષના કેસ હોય, સાધ હોય, કઈ બીજું શરીર કેમ ટકે કે એના આયુષ કર્મ ને લઈને સંબંધ છે. આયુષ પરમાણુ પૂરું થયું તો લાલ બુંદી જેવું હોય, રાતે રાણ જેવું શરીર હોય અને બગાવું ખાય ત્યાં ખલાસ. પચાસ બાવન વર્ષનો મને નાસ્તો પાણી લઈને ઓફિસ હતી કે હું આવું છું, ફોન કર્યો નાસ્તો બજાર માંથી લેતો આવું છું અને હું ટાઈમસર પહોંચી જઈશ. વિવાય આવે અને આ ટાઈમ આપ્યો છે એટલે પાંચ દસ મિનિટ પહેલા તો હું ઘરે પહોંચી જઈશ. ગાડી ઘરે આંગણામાં મૂકી ઉપરથી બૈરાણી જોયું કે ગાડી આવી ગઈ છે. એ ગાડી બંધ કરી પતી ગઈ ત્યાં ત્યાં સ્ટીયરિંગ ઉપર બે ગાડી હારે બંધ થઈ એવી રીતે આવી સ્વરૂપ. પાંચ મિનિટ થઈ, દસ મિનિટ થઈ, પંદર મિનિટ થઈ, ઉપરાંત પેલા કેમ થયું આ નીચેની નીચે થઈ ઉપર કેમ ન આવ્યા, આટલી બધી કેમ વાર લાગે, તો આવી ગઈ છે ક્યારનું, હજી ઉપર નથી જઈ ગયા. ઉપરથી જોયું નીચે જોવા ગયો તો અંદર બેઠેલા જ જોયા. બારણું ખુલ્યું તો એને ફેરફાર શું હતો, પતી ગયું, વાત તો પૂરી થઈ. હાર્ટ બંધ, શું થયું કે હાર્ટ એટેક આવ્યું. પચાસ બાવન વર્ષનું અછમ શરીર રૂપાળું ખૂબ પૂછી જવું જેને સંબંધ હોય એને એ બધું મન મનાવવાની વાતો છે. બાકી મમતા હોય ને દુઃખ ન થાય એ તો બનતું નથી. ખોરાક નહોતો મોટા સાળામાં દોઢ વર્ષ લાગી ગયા, મારા કરતા એક બે વર્ષ મોટા. ફર્સ્ટ ક્લાસ તમે શરીર જોવો તો અછન શરીર પાડો માણસ ખૂબ થઈ ગયા ગરીબ સ્ટીયરિંગ ઉપર. એમ શરીર ખાધું નહોતું હવારે, કયા કર્મ ની કેવી પ્રકૃતિના ઉદય ને કારણે અહીં સુધી પ્રવૃત્તિ કરે, શાસ્ત્ર થી કોઈ સિદ્ધ થાય એવું કે શાસ્ત્ર થી કોઈ એનું વિધાન એવું કઈ વાંચ્યું નથી, એવું કઈ મળતું નથી. એટલી અશાતા વિદની નો ઉદય નથી હોતો કે એવી ભૂખ લાગે કે આહાર સુધીની પ્રવૃત્તિ કરવી પડે. શું કહે છે કે મારું તકું પરથી નથી, આ તો ચોથા ગુણ સ્થાને માન્યતા થાય છે. શરૂઆતના ચોથા જ ગુણ સ્થાને આ માન્યતા થાય છે. જો આ માન્યતા ન હોય તો પહેલું ગુણ સ્થાન આવે. શરીર અને આત્મા બેનું એકત્વ સંધાન શ્રદ્ધાનમાં થાય તો એ શ્રદ્ધાન મિથ્યા, જ્ઞાન સ્વીકારે તો એ જ્ઞાન, જાણે તો જ્ઞાન મિથ્યા, અને એવું આચરણ કરે તો એ આચરણ પણ મિથ્યા. માટે પરનું ગમે તે થાય પર સામે જોવાનું ન રહ્યું. પછી શરીરનું ગમે તે થાય છતાં વિતરાગી પરિણમનવાળા જીવોને એનું દુઃખ, એની ઉપાધિ, એની ચિંતા, એની અસર નહીં થવાનું મૂળ કારણ શું, કે મૂળ કારણ એનાથી ભિન્નપણું પોતાનું નિશ્ચિત થઈ ગયું છે, નિશ્ચિત થઈને પરિણમનરૂપ થઈ ગયું છે. તેથી મુનિરાજની સ્થિર દશા છે, મુનિ દશામાં છઠ્ઠે સાતમે એટલી વિતરાગતા સ્થિર થાય છે કે શરીરની પ્રતિકૂળતાને દૂર કરવાનો મુનિરાજ પણ ઉપાય કરે નહીં. અરિહંતનો તો સવાલ નથી, પણ મુનિરાજ પણ કોઈ ઉપાય કરતા હવે નથી. ઉપસર્ગ દૂર ન કરે, પરિસર દૂર ન કરે, કોઈ પ્રકારે એને શરીરને બચાવવા માટેની કોઈ પ્રવૃત્તિ ન કરે. મીછી કરડતો હોય તો કરડવા દે, સર્પ કરડતો હોય તો કરડવા દે, કીડીઓ કરડતી હોય જંગલમાં તો કીડીઓ થાય કે નહીં, શરીર ઉપર ચડવા માંડે, એક ની સેંકડો કરડે, રૂમાડે રૂમાડે કાણા પાડે એવી રીતે કરડે. મુનિરાજ જ્ઞાન ધ્યાનમાં લીન રહે છે, એક કીડીને આઘા કરવાનો વિકલ્પ જ એમને થાય નહીં. દમન નથી કરતા, એ વિકલ્પ નથી ઉત્પન્ન થતો, વિતરાગતા ને આડે વિકલ્પ નથી ઉત્પન્ન થતો, એવી વિતરાગતાની મૂર્તિ હોય છે. માટે શરીરનું પરનું ગમે તે થાય એમ કહે છે. આ માન્યતા થઈ હોય ને એની દ્રઢતા થઈ હોય ત્યારે સ્થિરતા આવે છે. પણ માન્યતામાં ઊંધ હોય તો દ્રઢતા થવાનો તો પ્રશ્ન નથી. એ તો શરીરને બચાવવા માટે એના પરિણામ રોકી શકશે નહીં, એ સ્થિતિ આવશે. તો ત્યાં સુધી એને આચરણ એટલું નથી, આચરણ નથી તો આચરણ એટલા ઊણા આચરણનો દોષ છે, અલ્પાચરણનો એ દોષ છે. એ દોષને એની માન્યતા નિષેધે છે, એની માન્યતા દોષથી વિરુદ્ધ જતી હોવાથી એ નિષેધે છે. જેમ ઘરમાં તમારા ધાર્યું ન થાય ને છતાં કોઈ કામ કરતું હોય ને તમારે વશ ન હોય તો તમારા નિષેધ ચાલુ રહે છે, ભલે એને કર્યું પણ મને બિલકુલ ગમ્યું નથી, એ વાત ઊભી રાખે છે કે છોડી દે છે?
નહીં, ઊભી રાખે.
એ વાત બરાબર નથી ને, એમ કરવી જોઈતી નહોતી, મારો વિરોધ ઊભો છે. તમે કહ્યું તો કર્યું, છતાં હું આપણો વિરોધ છે. માન્યતાનો વિરોધ ઊભો રહે છે, એના દોષિત આચરણને ક્ષય કરે છે. દોષિત આચરણ ક્ષય થવાનું કારણ માન્યતા છે, ત્યાં એમ છે
ખરેખર.
સંઘર્ષ કોઈ શરીરનું કારણ નથી, સંગ્રહણ હોય છે એના કારણે હોય છે. મુક્તિગામી જીવને ચરમ શરીરમાં શરીર સંગ્રહણ મજબૂત હોય છે, વજ્રનારાજ સંગ્રહણ હોય છે, સહનન કયો સંગ્રહણ કહો, વજ્રનારાજ સહનન હોય છે, એટલે હાડકા એવા મજબૂત હોય છે. શ્રેણીના ધ્યાનમાં ગમે તેટલા, પણ હવે વજ્રનારાજ સહનન તો સાતમી નારકીવાળા સંગ્રહનથી જો કાર્ય થતું હોય તો ઓલું સાતમી નારકી એ જાય નહીં, એ એટલો તીવ્ર હોય છે. અને એ તો જળના રજકણો, હાડકાના રજકણો, જળના રજકણો છે. એ જળના રજકણો ચેતનના દ્રવ્યને, ચેતન પદાર્થને શું કરે? માન્યતામાંથી જ પહેલેથી જુદો પડે છે. મોટો ફેર છે, આ તાત્વિક ફેર છે. મકાન શરીર આદિનું ધ્યાન ન રાખું ના રાખું તો પડી જશે એ જોવાનું આશરો છે ને મકાન તો બાંધેલું મકાન બરાબર ટકી રહે એનું હું ધ્યાન રાખું ને શરીરનું પણ બરાબર ધ્યાન રાખું કે તારું ગમે એટલું ધ્યાન રાખેલું હશે તો એનું કાર્ય એનાથી થશે તારા ધ્યાનથી નહીં થાય ધ્યાન રાખનારા કઈક દૂર ચાર દાહ થઈ ગયા કાવ્ય લખ્યું છે ને શરૂમાં નવ કાળ મૂકે કોઈને કેવા હતા કે રણયોદ્ધા 10,000 સુભટને એકલે હાથે બાહુબળથી જીતનારા હતા આમે 10,000 માણસો એ પણ લડવા આવ્યા હું તો નિત્ય શાશ્વત છું એટલે મને તો કોઈ કાળ લાગુ પડતો કાળ ક્રમ થી પાર કાળ થી અતિરિક્ત કાળાતીત મારું સ્વરૂપ છે પછી કાળને મારે કઈ લેવા દેવા આમ ઓળંગી જાય છે કાળ નું ઉલ્લંઘન કરી જાય છે શરીર શરીરના કારણે છે મારા કારણે નથી માટે ચિંતા વ્યર્થ છે શરીરને ચિંતા કરવાથી શરીરને જાળવી શકાય એવું નથી બહુ ભાગ તો શરીરની ચિંતા કરનારા તો માંદલા જ જોવામાં આવે છે મોટા ભાગે તો એવા જોવા મળે છે બહુ ચિંતા રાખતા હોય બહુ વાળ પંપાળ કરતા હોય આટલી બધી ચિંતા રાખે તો પછી બીજાથી સારું ન રહે આટલી બધી સંભાળ રાખે તો બીજાથી સારું ન રહે એ બીજાનો કે કોઈ આત્માના નો અધિકાર જ નથી પછી ક્યાં સવાલ છે ચિંતા રાખે તો ભલે અને ન રાખે તો ભલે જો સારું રાખી શકાતું હોય તો માંદગી પણ કરી શકાતી હોવી જોઈએ તો સારું કરી શકાય પણ માંદગી આવે તો કઈ તો થાય છે પેટમાં આમ થયું તો પણ કર્યું કે થયું તો કે થયું એ ન કર્યું કે ના મેં તો કઈ નતું કર્યું મારે કઈ થોડો એવો દુખાવો કરવો હોય પેટનો એ તો થઈ ગયું બસ તો એ થઈ ગયું એ આપોઆપ થઈ ગયું છે એ પ્રમાણે આપોઆપ મેં પોતાનું કાર્ય કર્યું ત્યાં બરોબર એ સવળું થાય ઠીક થાય તો એ આપોઆપ ને અઠીક થાય તો પણ આપોઆપ થાય કર્મનો ઉદય નિમિત્ત માત્ર કહેવામાં આવે છે એટલે ત્યાં અશાતા વેદનીનો ઉદય ઉપસ્થિત હોય છે પણ એ કર્મના પરમાણુ કોઈ બીજા શરીરના પરમાણુના કાર્યને કરે છે એમ નથી એ તો સૂક્ષ્મ પર્યાય પરિણત છે અને આ શરીરના પરમાણુ સ્થૂળ પર્યાય પરિણત છે બે પરમાણુ પરમાણુ ભિન્ન છે પરિણમનમાં મેળ જોઈને નિમિત્ત નૈમિત્તિક સંબંધનો ઉપચાર કરવામાં આવે છે ઉપચાર એટલે કથન ઉપચાર ઉચ્ચરિત કથન કરવામાં આવે છે કોઈ કર્મના પરમાણુ માણસ પૈસા કમાણો પુણ્યનો ઉદય હતો એ પુણ્યના ઉદયના પરમાણુઓ પૈસાના પરમાણુને નોટોના પરમાણુને સોના ચાંદીના ને જવેરાતના પરમાણુને સાથે કાંઈ લેવા દેવાય ને નથી એ ક્યાંય છે નફો જમે થઈને બેંકમાં આવે એ તો ક્યાંય છે અને અહીંયા કર્મના પરમાણુ અહીંયા છે ટ્રાન્ઝેક્શન થાય ઉપર આ ભાવે ખરીદીને માલ મોકલ્યો હતો બેંકમાં જમે થઈ ગયો એની એલસી હતી પરમાણુ તો ત્યાં થઈ ગયા બધા જમે ઉધારના ખાતા ને નોટોનું બધું ત્યાં થઈ ગયું આ પરમાણુ તો અહીંયા ઉદયમાં છે એ ભિન્ને ભિન્ન ક્ષેત્રથી આટલું બધું ભિન્ન છે અને ક્ષેત્રથી નજીક હોય કે ક્ષેત્રથી દૂર હોય જુદાપણું તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જુદાપણું છે એક સતમાં બીજો અસત છે એકની હૈયાતીમાં સત નામ એકની હૈયાતીમાં બીજાની હૈયાતી નથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ
બરાબર
નથી કરાવતા, એને વિતરાગતાની સ્થિરતા છે એવા મુનિઓ રોગનો કદી ઉપચાર કરતા, કોઈ દિવસે દવા માગે નહીં. મુનિ દવા ન માગે, અરિહંત માગવાનો તો પ્રશ્ન રહેતો નથી. દવા ન માગે તો એનો મુનિ પણ ન રહે. કોઈ મુનિના શરીરને રોગથી ગ્રસિત જોવે તો એના આહારમાં ઔષધ ભેળવી દે, એમ ઔષધ દાન છે. આહાર દાન ને ઔષધ દાન ને અભય દાન, ચાર પ્રકારના દાન છે ને, એમાંથી મુનિને જે ઔષધ દાન છે એ આ પ્રકારે છે કે એનું શરીર રોગથી ગ્રસિત જોવે, એ જોવે કે એને દરકાર નથી. પણ બીજાને રાગ થાય છે, મુનિરાજ પ્રત્યેનો પૂજ્ય ભાવનો રાગ છે, આહારની અંદર ઔષધ ભેળવી દે, એ પણ નિર્દોષ ઔષધ ભેળવી દે, દોષિત નહીં. એ રીતે કોઈ એને ઔષધ આપે છે તો એને ઔષધ દાન કહેવામાં આવે છે. તો જ આપે, મિત્ર આપે નહીં, એ પણ મર્યાદા મારીએ. એવું એનું મુનિરાજનું તો શરીરથી ભિન્નપણાનું પરિણામ છે, સ્થિરતારૂપ પરિણામ છે. એને વિકલ્પ જ નથી કે આ રોગથી શરીર મટાડું. તો શ્રીમદજીએ તો એમાં લખ્યું છે, સનતકુમાર ચક્રવર્તી દ્રષ્ટાંત લીધો છે, મોક્ષમાળામાં ગળત કોટ થયો હતો. ઓકે, કોઈ દેવોએ એની પરીક્ષા કરવાનો વિચાર કર્યો, મહારાજ આપને રોગ છે, અમારી પાસે દેવી ઔષધિ છે, અમને એક ઘડીકમાં રોગ મટાડી દઈએ, થોડોક અમને ઉપચાર કરવા દો. મુનિરાજ કે છે કે અમે તો ભવ રોગ મટાડવા નીકળ્યા છીએ, શરીરના રોગ મટાડવા નીકળ્યા. એ ભવ રોગ મટાડવાની કામે લાગેલા છીએ, શરીરના રોગને તો તો લબ્ધિ પ્રત્યે છે. આ થૂંકથી આમ કરીએ તો આ ગળત કોટ મટી જાય એમ છે, એટલી લબ્ધિ છે, ખબર છે, પણ એનો ઉપયોગ કરવાનો અમને વિકલ્પ નથી. તું આવેલો જા બાપા, અહીંથી તું યો જા, તારું કામ નથી. તું ગમે એટલો પુણશાળી હોય પણ અમારી લબ્ધિ પાસે તારું કઈ, તારે તો કઈ કે પરિશ્રમ કરવો પડશે ઔષધિ લાવવાનો, આ તો થૂંકથી મટી જાય એમ છે. પણ એ રોગ મટાડવાનો અમારે દરકાર નથી. દ્રવ્યક્ષેત્ર કાળ પ્રમાણે કઈ વસ્તુ ફરથોડી બદલે છે તો શેરાનો દૃષ્ટાંત આપતા, શેરો દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે શેરાની બનાવવાની વિધિ બદલી જાય, રોટલી બનાવવાની વિધિ બદલી જાય, કાંઈ નહીં. જે થતું હોય એમ જ થાય, બીજી રીતે થાય નહીં. એ તો પોતાને અને બીજાને છેતરવાની વાત છે કે આપણે થોડીક અનુકૂળતા પ્રમાણે ધર્મ કરીએ. કાંઈ ધર્મ એ કોઈ સગવડીઓ સગવડથી કરવાની ચીજ છે એમ તો છે. ઢીલું મૂકવાનો કઈ, ઢીલું મૂકે થતું હોય તો ક્યાં સવાલ છે. તમે જીદ કરો છો, એ લીધું એ પછી એમને ફેરફાર ન કરવો. ભાઈ આ તો વસ્તુનું સ્વરૂપ છે, એમાં ફેરફાર કોઈ કોઈ માન્યતાથી કરે એટલે કઈ વસ્તુની સિદ્ધિ થોડી થાય છે. જેને ઢીલું મૂક્યું એને કઈ સિદ્ધિ નથી થઈ, નુકસાન થયું છે. હા, દરેક નું નુકસાન પોતે પોતાથી, પણ અનુસરે પછવાડે જાય તો નુકસાન થાય. ત્રણે કાળે એમ જ ચાલે, સંપ્રદાયો તો બધા એમ જ ચાલે. આ કાળે ને સર્વ કાળે એમ જ હોય. અસત પણ અનાદિનું છે ને સત પણ જગતમાં અનાદિનું છે. જેવી જેની યોગ્યતા એ પ્રમાણે
એનું શ્રદ્ધાન કામ કરે, એનું જ્ઞાન કામ કરે, એનું આચરણ કામ કરે. અહીં તો જેને અંદરમાં પોતાની લાગી હોય કે આ સંસાર પરિભ્રમણના ચક્કરમાંથી મારે છૂટી જવું છે, દુનિયા આખી હળગે છે ને ચારે કોરથી આગ લાગી છે એમ દેખાય તો એ ઠેકડો મારી નીકળે બારો, તો મારે કોઈને હમ જોવું નથી, બધું હળગે છે, હું બહાર નીકળી જાઉં. બાકી ફલાણા આમ કરે છે માટે હું આમ કરું, એની માહે માહે જાય એ આ વિષય નથી. સ્વતંત્ર રીતે પોતાના સુખ દુઃખનો, પોતાના પ્રયોજનનો, પોતાના સત્ય સ્વરૂપનો અને અસત્ય માન્યતાનો સ્વતંત્ર રીતે સ્વતંત્ર વિચારીને નિર્ણય કરવો જોઈએ. એના માટે આ વિચાર ને સ્વાધ્યાયનો વ્યવહાર છે, એ આ કાળ છે. એટલું કરી લે તો આગળની વાત બધી સવળી ચાલે ને નહીતર અનાદિનું અવળું ચાલે છે. ચાલવાનું શરીર શરીરના કારણે છે, મારે કારણે નથી, ચિંતા વ્યર્થ છે. આવો સ્વતંત્ર સત્તાનો વિશ્વાસ જે કરતો નથી તે રખડે છે. આ સિદ્ધાંત મૂકી દીધો છેલ્લી લીટીમાં. જીવ અને પરમાણુની સત્તા સ્વતંત્ર છે ને કોઈને આધીન કોઈની સત્તા નથી એવો જે વિશ્વાસ કરતો નથી એનું પરિભ્રમણ પણ મળતું નથી. એ ચાર ગતિના પરિભ્રમણમાં ચાલુ ને ચાલુ રહેશે. પોતાની સ્વતંત્રતાનો એને વિશ્વાસ કરવો એ એને કઠણ પડે. નાના હું તો પરાધીન, હું તો પરતંત્ર, પણ શું કરવા, અમે તને સ્વતંત્ર બનાવવા માંગીએ છીએ, બનાવે એટલે છો જ, પણ તને તારું ભાન કરાવવા માંગીએ છીએ અને તું શું કરવા ના પાડે છો. સ્વતંત્રતા માટે તો લડત આપી ગાંધીજી, દેશની સ્વતંત્રતા માટે. સ્વતંત્રતા ઈષ્ટ છે કે અનિષ્ટ છે? સ્વતંત્રતા તો ઈષ્ટ જ છે. તો પછી અહીંયા તારી સ્વતંત્રતાનો ઢંઢેરો વિતરાગો એ પીટ્યો છે. તું સ્વતંત્ર છો, તારી સત્તા એટલી સ્વતંત્ર છે કે ભલે તું અમને ભગવાન માનતો પણ તું સ્વતંત્ર છો એમ અમે તને કહીએ. ભગવાનને આધીન ભક્ત નથી, ભક્તને આધીન ભગવાન નથી, આમ સ્વતંત્ર છે. કોઈ કોઈને આધીન નથી. અન્ય મતમાં તો એવું આવે કે ભગવાન પણ ભક્તને આધીન છે, એવું કઈ છે નહીં. પ્રવચન રત્નાકરમાં શ્રી કૃષ્ણને અન્ય મતમાં તો એ ભાવમાં ભગવાન માને છે ને, આપણે હવે પછીના ભાવમાં એ ભગવાન એમ માનીએ છીએ. દ્વારકા સરળ સળગી કૃષ્ણ તો ઉગાડી વાત છે, એમાં કોઈને મતાંતર નથી. દ્વારકા સળગી હતી અને એ પણ યાદવોને કારણે સળગી હતી, એમાં તો કોઈને મતાંતર નથી. એક મત છે, એ લોકો એક મત છે. એ યાદવો શ્રી કૃષ્ણને આધીન નહોતા, નહીતર એને ઝઘડો કરવા દે નહીં ને આગ લગાડવા દે એમ છે. દેવોએ રચેલી હતી દ્વારકા, તો દેવોએ રચેલી હતી. 16,108 પ્રાણીના 16,108 મહેલ જુદા, કેવડી છે એના મહેલ જુદા. ભાવનગરના મહારાજાને મહેલ હતો તો એમાં ચાર પાંચ ચોરસ મહિનો એરિયા રૂક્યો હતો. એ તો બધા ફૂસફૂસિયા ગણાય. આ તો ત્રણ ખંડ નો ધણી નારાયણ વાસુદેવ છે, ત્રણ ખંડ ના ધણી છે. એના પુણ્ય એટલા કે બાળપણમાં હતા ગોપાળ ને ત્યાં મામાને હિસાબે રાખીને ઉછેર્યા હતા, પણ જ્યાં નવાન ઉંમર થઈ દેવોએ જોયું કે આ તો વાસુદેવ તૈયાર થઈ ગયા છે, તાકાત નથી હવે પ્રતિ વાસુદેવની કે આને કાંઈ થઈ શકે. સામેથી આવ્યા મથુરાની બાજુ વૃંદાવનમાં રહેતા ને, ચાલો કે દ્વારકા રચી અમારી બનાવી દઈએ, ફર્સ્ટ ક્લાસ સોનાની દ્વારકા રચી છે. એ હળગી તો દેવો બચાવવાના આવ્યા, જેને ફૂલના યોગથી રચી અમે આ રચી છે માટે એનું રક્ષણ કરીએ એ વાત ગઈ. એ પરમાણુનો સ્વતંત્ર પરિણામ છે. શ્રી કૃષ્ણ પણ લાચા જોવે છે કે આ હળગી છે, બોલવાની તાકાત કોઈ નહીં, પછી ચાલ્યા જાય છે. પણ એ ત્રણ ખંડ ના ધણી ને તરસ લાગે છે ત્યારે પાણી હારે નથી હોતું. હું તો બે ભાઈ જુદા એમાં પડે છે એ કથામાં તો કોઈ બે માંથી કોઈને ફેર નથી. ભરતકુમાર નું બાણ વાગે છે ત્યારે પાણી લેવા ગયા હોય છે મોટા ભાઈ, આ એકલા પડી ગયા હોય છે, અશક્તો હોય છે, થોડો આરામ કરીને ઘણી તૃષા લાગી છે. સામાન્ય માણસ મુસાફરી કરે તો પાણીનો કુંજો હારે હોય છે, ઘર બહાર નીકળે તો લઈ લઈએ છે કે નહીં, અત્યારે તો કેટલી જાતના નીકળ્યા છે. ફૂનનો આયુષ પૂરું થવાનું છે, ફૂનના ફેરફાર છે, બધા આવીને ઉભા રહીએ છે. એ જ અર્જુન બાણાવળી, એ જ એનું ગાંડિવ ધનુષ, એ એના બાણ ને ઈ નો એ અર્જુન લૂંટ્યો રસ્તામાં લૂંટારાય, 18 ક્ષોણી સિંહના ને ટંકાર કરે ત્યાં ભયથી રૂવાડા ઉભા થાય, જેના ગાંડિવના ટંકારથી એને લૂંટ્યો ઉભા રસ્તે ફરે ત્યાં બધું ફરે. એ સમર્થ પુરુષ હોય તો ગમે તે સમર્થ પુરુષ હોય. એનો અર્થ જ એ છે કે જે બધાની સત્તા સ્વતંત્ર છે, એક એક પરમાણુની સત્તા સ્વતંત્ર છે. એ દ્વારકામાં જિનાલય નહોતા, જે દેવોએ 16108 મહેલ બનાવ્યા એને કેટલા જિનાલય બનાવ્યા હશે. બધાને દર્શન કરવા તો રોજ જોઈએ, એટલા જિનેન્દ્રો ના મંદિરો હોય છે એના પોતાના એરિયામાં, ગામમાં, બીજી સરગુંજ ભસ્મી ભૌત સાફ બધું. આ દિવાલય હળગે છે ને કોઈ નો આવે એને ઓળવા, જિનાલય ને ઓળવા એનો કોઈનો કોઈમાં અધિકાર હશે. આમ છે કોલસો થઈ જાય, આગ થઈ જાય, પથ્થરનો કોલસો થઈ જાય, લાકડાનો થાય એમની પથ્થરની રાખ થઈ જાય એવી. આવો સ્વતંત્ર સત્તાનો વિશ્વાસ જે કરતો નથી તે રખડે છે. એને અનંતના એક રજકણનું જેને કાર્ય કરવું છે એવો જેનો અભિપ્રાય છે, એને અનંત રજકણના, અનંત જીવોના, અનંત પદાર્થોના કાર્યો એને કરવા છે. એ જ અનંતાનું મંદિરનો રાગ છે, એ જ પરિભ્રમણનો કારણ છે. સીધી વાત છે, પહેલી જ વાત એ છે કે તને મમત્વ છે, ક્યાં મમત્વ છે વિચાર કરતો તરત ખબર છે કે આ શરીરથી મને મમત્વ છે, તો એનાથી જ્ઞાન ભાવ દ્વારા જ્ઞાનમયપણાને લીધે તું જુદો છું. એક વાર શરીરનો પાડોશી થઈને અવલોકન, શરીરનો પાડોશી થઈ જા ક્ષણ ભર માટે, કે આ પાડોશમાં રહે છે એ કોઈ બીજો, પાડોશી એટલે બીજો ને હું બીજો, એ પરમાણુ પરમાણુ એનું કાર્ય સ્વતંત્ર કરે છે અને હું મારું જ્ઞાનમય કાર્ય સ્વતંત્ર, એકબીજાને કોઈ એકબીજા આધીન નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધથી થતા કાર્યોમાં એકપણાનો અભિપ્રાય છે એ તો બહુ સ્થૂળ બુદ્ધિથી કરેલો નિર્ણય અને વિચાર છે, એમાં કોઈ તાત્વિક દ્રષ્ટિકોણ રહ્યો છે એવું તો બિલકુલ નથી. પરિશિષ્ટ માંથી આ ચાલે છે, સમય સાત પરિશિષ્ટ માંથી ઘણા બોલ અહીંયા લેવાના છે. પરિશિષ્ટ પરના પ્રવચનમાં સિદ્ધાંતિક વાત ઘણી આવી છે. શાસ્ત્ર પૂરું કર્યા પછી અમૃતચંદ્રાચાર્ય એ વિષય ઉપાડ્યો 654 સુધી, પછી સ્વામી કાર્તિકે આવે 630 થી 654 સુધી, 631 24 બોલ છે એ પરિશિષ્ટ ના છે, 632 જ્ઞેયોની આકૃતિનું સ્મરણ થતાં આવું ન જોઈએ એમ જ્ઞેયનો તિરસ્કાર કરતાં પોતાના જ્ઞાન પર્યાય સ્વભાવનો અને જ્ઞાનવાન આત્માનો નિષેધ થઈ જાય છે તેની અજ્ઞાનીને ખબર નથી. જ્ઞાનમાં જ્ઞેયોની આકૃતિ સ્મરણ રૂપે આવે છે, પ્રતિબિંબ રૂપે આવે છે, જેને પરજ્ઞેયનું જાણવું એમ કહેવામાં આવે છે. ઓકે, એ મારે ન જોઈએ, એ ન જોઈએ, એ ન જોઈએ, મારે આ જાણવું નથી, મારે આ જાણવું નથી, આ જ્ઞેયને મારે જાણવું નથી, એમ જે જ્ઞેયનો તિરસ્કાર કરે છે, આમ કહે છે સંભાવ સૂચિત છે એ લોકોને ખબર નથી, એમ જે જ્ઞેયનો તિરસ્કાર કરે છે પોતાના જ્ઞાનનો તિરસ્કાર કરે છે, જ્ઞાનની પર્યાયનો જ માત્ર તિરસ્કાર કરે છે એમની, એમાં રહેલો જે જાણવાનો સ્વભાવ એનો તિરસ્કાર કરે છે, એટલે જ્ઞાનવાન આત્માનો એમાં તિરસ્કાર થઈ જાય છે, આમ કહ્યું છે ગુરુદેવે. કેટલાક ન્યાયોનું સ્પષ્ટીકરણ એવું કહ્યું છે, એમ થાય કે ગજબ વાત કાઢી છે. આગળ એક વાત આવી જાવી છે, હમણાં આવી જાય. જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે, જ્ઞેયને આમ કાઢે છે, જ્ઞેય ઉપરથી જ્ઞાન ને લે છે. 616 171 પાને વચ્ચે છે. 616 જ્ઞાનીને સમયે સમયે જ્ઞેય સંબંધી પોતાથી થયેલા જ્ઞાનની પ્રસિદ્ધિ છે, મુખ્યપણે એ છે. જ્ઞેયને ગૌણપણે જાણે છે, પણ મુખ્યપણે તો જ્ઞાનની પ્રસિદ્ધિ છે. પરંતુ જ્ઞેયની પ્રસિદ્ધિ નથી, જ્ઞાન તો જ્ઞાન ને પ્રસિદ્ધ કરે, પણ અહીં તો જ્ઞેય પણ જ્ઞાન ને જાહેર કરે છે, પ્રસિદ્ધ કરે છે. આમ ઊંધું લઈ લીધો, મુખ્યતા કરવી છે ને, આત્માની મુખ્યતા છે ને છે તે બતાવવી છે, આવી રીતે વાત કાઢી છે. કેટલા ન્યાય કાઢ્યા છે, ફેરવી ફેરવી જ્ઞેય માંથી જ્ઞાન નો ન્યાય કાઢ્યો. જે જ્ઞાન જ્ઞેયનો આશ્રય કરે, જે જ્ઞાન જ્ઞેયની સન્મુખ થાય, એ જ્ઞાન સ્વધર્મ છોડતું હોવાથી એને જ્ઞાન કહેતા એમ આશય છે. ત્યાં જ્ઞાન એટલે બહુ વિચારવાનો વિષય છે, જ્ઞાન નહીં મિથ્યા જ્ઞાન જ્ઞેયમાં તન્મય ભાવે પરિણમે છે, ત્યાં જ્ઞેયનો આશ્રય થાય છે. એવું જ્ઞેયાશ્રિત જ્ઞાન તે જ્ઞાન નથી. સમ્યક દર્શન થયા પછી એક અંશ આત્માને સન્મુખ રહે છે, આત્માને વિષય કરે છે અને આત્માનો આશ્રય કરે છે. સ્વવિકલ્પ દશામાં એક અંશ પરને વિષય કરે છે પણ પરનો આશ્રય કરતો નથી, વિષય કરે છે. તો આશ્રય ન કરતું હોય ને પરનો વિષય કરે પર સન્મુખ થઈને, તો એનો નિષેધ છે. એટલું પણ પર સન્મુખ કરવા જ્ઞાન થાય. તો જ્ઞાન સ્વસન્મુખ રહે અને સ્વનો આશ્રય ને સ્વને વિષય કરે તેને જ્ઞાન કહીએ. એવું જ્ઞાન જયારે એકદમ નિર્મળ થાય છે ત્યારે અન્ય જ્ઞેયો પણ એની અંદર પ્રતિબિંબિત થાય છે. નિર્મળતાને લીધે, સ્વચ્છતાને લીધે, એ કોઈ જ્ઞાનનો દોષ નથી, એ કોઈ જ્ઞાનનો દોષ નથી. કેવળ જ્ઞાનમાં લોકાલોકનું પ્રતિબિંબ છે. પણ લોકાલોકમાં કેવળ જ્ઞાન તન્મય નથી ને લોકાલોકની સન્મુખ પણ કેવળ જ્ઞાન નથી. ભગવાનનું જ્ઞાન તો આત્માની સન્મુખ છે, ઉપયોગ છે એ તો અંતર્મુખ લીન છે. સ્વરૂપે ડૂબેલા નમન તુજને એવો જિનવરા, ભલે સો ઇન્દ્રોના રતનમય સ્વસ્થ મસ્તક નમતા, મુકુટ રતન વાળા હોય ને નમે છે ભગવાનને. ભલે ઇન્દ્રાણીના રતનમય સ્વસ્તિક, ઇન્દ્રો ને ઇન્દ્રાણીઓ નમે છે ભગવાન. હામું જોતા મુનિ હોય તો હામું જોવે, ચક્રવર્તીની સેના નીકળે ને વંદના કરવા આવે, દરકાર કરતા નથી એના, ધ્યાનમાં હોય જંગલમાં. એ આવ્યા વિયા છે, આપણે આપણું કરો, સાધવા નીકળ્યા છે, વંદન નમસ્કાર ઝીલવા નીકળ્યા. એવું જે જ્ઞાનનું સ્વસન્મુખપણું છે એ એનો સ્વભાવ ધર્મ છે, એટલે એનો નિષેધ છે. પરના તન્મય ભાવ જ્ઞાનમાં પ્રાંતિએ કરીને થાય, અધ્યાસે કરીને થાય, એનો નિષેધ છે. એ રોગ, એ વિકૃતિનો અને દોષનો નિષેધ છે. જ્ઞાનનો એ દોષ છે. બરોબર. અસ્થિરતાથી પર સન્મુખ થાય પણ છતાંય પરાશ્રય ન થાય, સ્વાશ્રય થયો હોવાને લીધે તે જ જ્ઞાનની પર્યાયમાં એક અંશે, તો એ અસ્થિરતાનો દોષ છે, એ દોષનો નિષેધ છે. પણ પરનું જાણવું થાય છે એનો નિષેધ નથી. એ બે વાત જુદી નથી પાડી શકતા, કે પરનું જાણવું જુદી વાત છે અને પર સન્મુખ થવું એ જુદી વાત છે, બે વાત એક નથી. સંપૂર્ણપણે પરિપૂર્ણપણે અંતર્મુખ હોય, નિરવશેષ અંતર્મુખ હોય અને લોકાલોક અંદર ઝળકે, તો ત્યાં કોઈ જ્ઞેયનો તિરસ્કાર નથી. એમાં શું જોવાનું બાકી રહેતું હશે? નારકીના દુઃખ, તિર્યંચ પ્રાણીઓના અત્યાચાર, એક પ્રાણી બીજા પ્રાણીને ખાઈ જાય, એકલો અત્યાચાર કરે, મારી નાખે, બીજા મનુષ્યોના અત્યાચાર, કઈ જગતમાં અનિષ્ટો કહેવાય છે તે સર્વ અનિષ્ટ પ્રસંગો કેવળ જ્ઞાનમાં ત્રણેય કાળના જણાય છે, એક કાળના નહીં પણ ત્રણેય કાળના જણાય છે. વિતરાગના જ્ઞાનમાં ક્યાંય ક્ષોભ થતો નથી, શુદ્ધતા આવતી નથી. એવું જ્ઞાન ગંભીર છે, સ્થિર છે, મોહ ક્ષોભ રહિત પરિણામ છે એ જ્ઞાનમાં, જેમાં મોહ નથી અને ક્ષોભ પણ નથી. જેમ સ્થિર પાણીમાં પથ્થર નાખીને કુંડાળા થાય અને પાણી હાલક ડોલક થાય, એ કેવળ જ્ઞાનમાં થતું નથી. એમાં કોઈ જ્ઞેયનો તિરસ્કાર નથી. પણ અજ્ઞાની ને ખબર નથી, એના જ્ઞાનની પ્રસિદ્ધિ છે. જ્ઞેયના કાળે આ છે એમ જાણ્યું કોણે, આ જ્ઞેય છે એમ જાણ્યું કોણે, જ્ઞાને જાણ્યું. માત્ર આની હસ્તી ક્યાંથી, એને તો ખબર નથી એની હસ્તીની, એની હસ્તીની પ્રસિદ્ધિ જ્ઞાને કરી છે. જ્ઞાનની પ્રસિદ્ધિ વિના એ કેમ બની શકે? હા છે, પણ ખબર પડી જેને એ તો જ્ઞાન છે કે નહીં? એની પોતાની હયાતી વિના ખબર પડી એને? પેલા પોતાની હયાતી છે, આ છે એમ કોની હયાતીમાં જાણ્યું? આ બીજું છે એ કોની હયાતીમાં જાણ્યું? પોતાની હયાતીમાં જાણ્યું. તો કોની પ્રસિદ્ધિ કરવી તારે? તારી કે એની? હવે એ સવાલ છે. બહારમાં જરૂરિયાત હોય તો તકરાર કરે, પેલા મારે જોઈ છે. આ તકરાર છે ને દુનિયાભરના યુદ્ધોના ઇતિહાસ પાછળ શું કારણ છે? જગતભરના જેટલા વિગ્રહો થયા એ તમામની પાછળ મારે પહેલા જોઈએ એ કારણ છે. પહેલા મારે જોઈએ, બસ પોતાની જરૂરિયાત પાછળ આવવા. અહીંયા તો કહે છે કે હું જ્ઞાન નહીં, મારી પ્રસિદ્ધિની નહીં પહેલા, એટલે એને મૂર્ખપણું કહેવામાં આવે.
સ્વાદિદેવ શ્રીમંદર ભગવાનનો જય હો. પરમ કૃપાળુતી કાંતુરદેવનો જય હો. નારાયણ બ્રહ્મા જયંતારમનો જય હો. અસુર પર મૃત્યુ પર ભૂપટ તરફથી આર્થિક મત વિશ્વાસ.